वनराज को कर नमन करो महान यह काज आत्मज्ञान की प्राप्ति है मंगलमय सुख साज मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छू। प्रति समय आ जागृति बनी रहे आ जागृति नु नाम धर्म छे। देह नी प्रत्येक क्रिया ना काले अने विकल्पो ना वहता प्रवाह ना काले ज्ञानी ने निरंतर जागृति वर्ते छे के हूँ चैतन्य तत्व आ देहनी कोईपण क्रिया मा के विकल्पो ना वहता प्रवाह मा क्याय मळ्यु नथी भळ्यु नथी एवू शुद्ध चैतन्य तत्व हूँ छु। प्रति समय पोतानी चैतन्य सत्ता नो बोध आत्म जागृति एज धर्म छे। जे जागे छे ते धर्मी छे, जे ऊंघे छे ते अधर्मी छे। जे जागे छे તે જ્ઞાની છે અને ઊંઘે છે તે અજ્ઞાની છે। જે જાગે છે એ સુખી છે અને ઊંઘે છે તે દુખી છે। અને જે જાગે છે તેના માટે સદાય સવાર છે અને ઊંઘે છે તેના માટે સદાય રાત છે। चैतन्य तत्वनी अनुभूति थताज पर्याय मा जागृति प्रगट थाय छे। कारण के पर्याय एवा द्रव्य नो आश्रय ले छे के जे द्रव्य त्रिकाल जागृत छे। ए जागृति आत्मा मा केवी रीते प्रगट थाय केवा प्रकार ना तत्व विचार ने चैतन्य ना चिंतन ना फल मा प्रगट थाय एना संबंध मा ज परम कृपाळु देव नी आ अनमोल रचना पर आपनी चर्चा चाली रही छे। जड़ भावे जड़ परिणमे चेतन चेतन भाव कोई कोई पलटे नहीं छोड़ी आप स्वभाव। चेतन चैतन्य अने चेतना आ त्रणे एक सरखा लागे छे पण त्रणे एक समान नथी। अहिया चैतन्य अने चेतना नथी कयो, अहिया चेतन कयो छे। जड़ भावे जड़ परिणमे चेतन चेतन भाव आत्मा द्रव्य पण छे, आत्मा ना गुण छे अने आत्मा नी पर्याय छे। જયારે આત્મ દ્રવ્ય ને મુખ્ય કરીને કથન કરવામાં આવે ત્યારે ચેતન શબ્દ નો પ્રયોગ થાય છે. જયારે આત્માના જ્ઞાન દર્શન ગુણોની મુખ્યતાથી કથન કરવામાં આવે ત્યારે ગુણની મુખ્યતા બતાવવા એ ચૈતન્ય શબ્દનો પ્રયોગ થાય છે. અને જયારે જ્ઞાન દર્શનની જે પર્યાયો એ પર્યાયોને બતાવવામાં આવતી હોય ત્યાં ચેતના શબ્દનો પ્રયોગ થાય છે. આમ ચેતન, ચૈતન્ય અને ચેતના આ ત્રણેય દ્રવ્ય ગુણ પર્યાયને સમજાવનારા છે. ને દ્રવ્ય જે છે એ દ્રવ્ય છ દ્રવ્ય છે, એમાં પણ જીવ દ્રવ્ય છે, ચેતન દ્રવ્ય છે. અને સાત તત્વ છે, એ સાત તત્વમાં પણ ચેતન તત્વ છે, જીવ તત્વ છે. પણ બંનેમાં જીવ દ્રવ્ય અને જીવ તત્વમાં અંતર છે. જીવ દ્રવ્ય જે છે એ જીવ દ્રવ્ય પ્રમાણ નો વિષય છે અને જીવ તત્વ પરમ શુદ્ધ નિશ્ચય નય નો વિષય છે. જીવ દ્રવ્યનું સ્વરૂપ આખા જગતના સ્વરૂપને વિશ્વની વ્યવસ્થા કેવી છે એને સમજવા માટે જીવ દ્રવ્યનું સ્વરૂપ સમજવું જરૂરી છે. જીવ તત્વનું સ્વરૂપ ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિ માટે સમજવું અત્યંત અનિવાર્ય છે. એટલા માટે જીવ તત્વને દ્રષ્ટિનો વિષય કયો છે, જીવ દ્રવ્ય એ દ્રષ્ટિનો વિષય નથી. કારણ કે જે જીવ દ્રવ્ય છે એમાં પર્યાય અંતરમાં મળેલી છે અને જીવ તત્વ છે એ પર્યાયથી જુદું છે. પણ એમાં ઊંડા ઘણા બધા રહસ્ય જે છે ચેતનને વ્યક્ત કરે છે કે પર્યાયથી દ્રવ્ય જુદું છે. આ વાતને થોડી સૂક્ષ્મ દ્રષ્ટિએ અનુભૂતિ માટે સમજવી બહુ જરૂરી છે કે ચૈતન્ય તત્વ જે ભગવાન આત્મ દ્રવ્ય જે દ્રષ્ટિનો વિષય એવો ભગવાન આત્મા અને આ આત્માની પર્યાય અને આ પર્યાય સિવાયની બાકીના બધા પરદ્રવ્ય. તો જે પરદ્રવ્ય છે એ પરદ્રવ્યમાં શરીર, પુત્ર, પત્ની, પરિવાર, સગા સંબંધી વગેરે પરદ્રવ્ય. આ પોતાની પર્યાય ભગવાન આત્મા પરદ્રવ્યથી સર્વથા જુદો છે અને ભગવાન આત્મા પોતાની પર્યાયથી કથંચિત જુદો છે. પરદ્રવ્યથી સર્વથા જુદો કયો અને પોતાની પર્યાયથી કથંચિત જુદો કયો એમાં પણ ઊંડા રહસ્યો છે. કે જેવી રીતે આ ઘર, પુત્ર, પત્ની, પરિવાર એ અનિત્ય છે એવી રીતે આ પર્યાય પણ અનિત્ય છે. પણ આ આત્માની પર્યાયથી આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને કથંચિત જુદો, કથંચિત ભિન્ન કયો એનો અર્થ એ છે કે કથંચિત અભિન્ન છે. કારણ કે કથંચિત ભિન્નની સાથે જ તે કથંચિત અભિન્ન અંદર છુપાયેલું છે. પણ પરદ્રવ્યથી કથંચિત ભિન્ન નહીં સર્વથા ભિન્ન કહ્યું એનું કારણ છે. કારણ કે આ જે પર્યાય છે જે આત્માની જ પર્યાય છે. જેમ કે આત્માની શ્રદ્ધા નામનો ગુણ ને શ્રદ્ધા ગુણની પર્યાય છે. આ શ્રદ્ધા નામની ગુણની પર્યાય જયારે પરદ્રવ્યમાં પોતાપણું કરે છે તો આત્માની પર્યાય જયારે પરમાં પોતાપણું કરે આ પર છે. અને પરમાં પોતાપણું કર્યું તો આનું નામ થયું મિથ્યાત્વ. કારણ કે પરમાં એકત્વ કરવું, પારકામાં એકત્વ કરવું એ મિથ્યાત્વ છે. જો દ્રવ્ય અને દ્રવ્યની પર્યાય એ જુદી જ હોય ને સર્વથા ભિન્ન હોય, સર્વથા ભિન્ન હોય તો પર્યાયે પોતાપણું કર્યું ભગવાન આત્મામાં એટલે પારકામાં પોતાપણું કર્યું. કારણ કે આ બે સર્વથા ભિન્ન છે, આ પર છે. પર્યાય અને દ્રવ્ય બે જુદા જુદા છે. તો આ પર્યાય જયારે આત્મામાં પોતાપણું કરે તો પારકામાં પોતાપણું કર્યું ને પર્યાયનું પરિણામ મિથ્યાત્વ રૂપે થશે જો આત્મામાં પોતાપણું કરે તો પણ. અને એટલા માટે કહ્યું કે ઘરમાં પોતાપણું કરે તો મિથ્યાત્વ ને આત્મામાં પોતાપણું કરે તો સમ્યક્ત્વ. કારણ કે આ પર્યાય આ દ્રવ્યથી સર્વથા ભિન્ન નથી, કથંચિત ભિન્ન છે. એના હવે ઊંડા રહસ્યો છે.
કથનચિત ભિન્ન અને કથનચિત અભિન્ન આ બે એ સર્વથા ભિન્ન નથી અને કથનચિત ભિન્ન છે. તો અભિન્ન જ કહી દેવી હતી કે અભિન્ન એટલા માટે નથી કહી કારણ કે બે ના લક્ષણ જુદા જુદા છે. દ્રવ્ય એ દ્રવ્ય નિત્ય છે અને પર્યાય અનિત્ય છે. એક શિકારી છે અને એક ક્ષણિક છે. કેવી રીતે બંનેને એક કહેવામાં આવે એ અપેક્ષાએ તો બંને ભિન્ન છે અને પર્યાયમાં જયારે દ્રવ્યની અનુભૂતિ થાય છે ત્યારે પર્યાય પોતે પર્યાયને નહીં પર્યાય એ દ્રવ્યને અનુભવે છે. આ રહસ્ય પણ થોડા સૂક્ષ્મ છે. જયારે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અનુભવમાં આવે છે ત્યારે અનુભવમાં આવતો એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા દ્રવ્ય એ દ્રવ્ય અનુભવમાં આવે ત્યારે જે પર્યાયમાં અનુભવમાં આવે છે એ પર્યાય પોતે પોતાને પણ એવી રીતે નથી કહેતી કે માનતી કે હું પર્યાય છું અને આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અને આ હું છું. પર્યાય એમ નથી અનુભવતી કે હું પર્યાય છું અને આ દ્રવ્ય એ હું છું. પણ પર્યાય પોતે જ એવો અનુભવ કરે છે કે હું દ્રવ્ય અને હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. એવી અભેદતા જ્યાં પ્રગટ થઈ ત્યાં નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે અને એ પર્યાય પોતે પણ પર્યાય પોતે પોતાના ઉપર જોર ન આપીને દ્રવ્ય ઉપરનું એવું જોર વર્તે છે. આને પણ આ રીતે સમજો કે જ્યાં અનુભવ થાય છે એ અનુભવ જ્યાં થાય એ અને જે નો અનુભવ થાય એ. જીભ ઉપર રસગુલ્લાનો અનુભવ થયો તો અનુભવ કરવા વાળી જીભ અને અનુભવ જેનો થઈ રહ્યો છે રસગુલ્લો. જયારે આપણી જીભ ઉપર રસગુલ્લું મૂકવામાં આવે ત્યારે આપણને કેટલા વિચાર જીભના આવે છે અને કેટલા રસગુલ્લાના આવે છે એનો વિચાર તમે કરો. એક ક્ષણ માટે પણ આપણને જીભનો વિચાર નથી આવતો કે મારી જીભ અત્યારે કેવી છે. રસગુલ્લું બહુ મીઠું છે. અનુભવ જ્યાં થઈ રહ્યો છે એ જીભને જીભનો પણ વિકલ્પ નથી. એ જીભનો વિકલ્પ પણ મટે તો રસગુલ્લાનો રસ લેવાય છે. રસ પર્યાયમાં અનુભવાય છે પણ પર્યાય પર્યાયનો વિચાર નથી કરતી. પર્યાય દ્રવ્યનો રસ લે છે અને પોતે પોતાને પણ ભૂલીને કે હું પર્યાય છું. અને આવી અભેદ નિર્વિકલ્પ અનુભૂતિ છે. સ્પર્શે છે પર્યાય દ્રવ્યને. એક પુરુષ સ્ત્રીને કે સ્ત્રી પુરુષને સ્પર્શ કરે છે. એ સ્પર્શ કરતા જે પુરુષે સ્ત્રીનો સ્પર્શ કર્યો અને સ્પર્શ કરતા એને આનંદ આવ્યો. એ આનંદ આવે ત્યારે આ પુરુષનો હાથ જે સ્પર્શ કરી રહ્યો છે એક સ્ત્રીનો હાથ જેનો સ્પર્શ કરી રહ્યો છે એ વખતે પુરુષને પોતાના હાથમાં કેવું છે એના ઉપર એને વિચાર જ નથી. એ સ્પર્શ કરે છે પણ જેનો સ્પર્શ કરી રહ્યો છે એમાંથી જે આનંદ લઈ રહ્યો છે એનું પૂરું અટેન્શન કે એંગ્રોસ થયેલું છે આ પોતાના હાથ ઉપર નહીં એ સ્ત્રીના હાથ ઉપર. એટલે જે અનુભવમાં આવી રહ્યું છે એના ઉપરનું એટલું કેન્દ્રિત થયેલું એવું સ્વરૂપ છે પર્યાયનું કે પર્યાય પોતે પોતાને પણ ભૂલીને એવી રીતે દ્રવ્યમાં તન્મયને અભેદ થાય છે ત્યારે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય છે. કાર્ય અહીંયા હાથમાં થયું છે જે થયું બધું અહીંયા થયું છે પણ આને ભૂલીને આમાં તન્મય થતા એ થયું છે. અને એટલા માટે તે અનુભૂતિનું સ્વરૂપ અત્યંત નિરાળું છે. હું સદાય સાધકોને કહું છું કે આત્માની જે અનુભૂતિ છે એ અનુભૂતિમાં આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે અનુભવમાં આવે છે એ અનુભવમાં આવે છે એ જોર આખું જોર એ દ્રવ્ય ઉપરનું કે અનુભૂતિમાં આવવા વાળો ભગવાન આત્મા એ અનુભૂતિમાં નથી આવતો. કારણ કે અનુભૂતિ પર્યાયમાં થાય છે અને ભગવાન આત્મા જે અનુભવમાં આવે છે એ પર્યાયમાં નથી આવતો. પર્યાયમાં માત્ર અનુભવાય છે પર્યાયમાં નથી આવતો. પર્યાયમાં આવવું અને પર્યાયમાં અનુભવમાં આવવું બેમાં અંતર છે. રસગુલ્લું જીભ ઉપર અનુભવમાં આવે છે પણ રસગુલ્લું જીભની અંદર નથી આવતું. એ જીભ જીભ છે ને રસગુલ્લું રસગુલ્લું છે. પર્યાયમાં દ્રવ્યની અનુભૂતિ થાય છે પણ પર્યાયમાં દ્રવ્ય નથી આવતું. જો પર્યાયમાં દ્રવ્યનો પ્રવેશ થાય તો પર્યાય વ્યય થઈ વ્યય થતા તે આગલા સમયે દ્રવ્ય જ ન રહ્યું. દ્રવ્ય જ ન રહ્યું કારણ કે પર્યાયમાં દ્રવ્યનો પ્રવેશ થયો હતો. એ દ્રવ્ય જ જો ન રહ્યું તો આગલા સમયની બધી અનંતકાળની પર્યાય અનુભવ વગરની થઈ જાય. કારણ કે દ્રવ્યની સત્તા ન રહી દ્રવ્યનો નાશ થઈ ગયો. અને એટલા માટે જ છે કે પર્યાયમાં દ્રવ્ય અનુભવમાં આવે છે પણ પર્યાયમાં આવતું નથી. અને જે ભગવાન આત્મા જે પર્યાયમાં અનુભવમાં આવે છે એમાં પણ જતો નથી. એટલે આ રહસ્ય હજી ઊંડું છે. આ પર્યાય, આ ભગવાન આત્મા અને આ શરીર પુત્ર પત્ની પરિવાર પર દ્રવ્ય, તો જે પર્યાયમાં ભગવાન આત્મા અનુભવમાં આવે છે, આ ભગવાન આત્મા જે પર્યાયમાં અનુભવમાં આવે છે, આ પર્યાયમાં ભગવાન આત્મા અનુભવમાં આવે છે, આ જે ભગવાન આત્મા આ પર્યાય માટેનું સ્વજ્ઞેય છે અને આ શરીર પુત્ર પત્ની પરિવાર એ પરજ્ઞેય છે, તો કે છે કે જે પર્યાયમાં સ્વજ્ઞેય જણાય છે એ સ્વજ્ઞેય પણ અહીંયા પ્રવેશ નથી કરતું. જયારે સ્વજ્ઞેય નો પણ પર્યાયમાં પ્રવેશ નથી થતો તો પરજ્ઞેય નો પર્યાયમાં કેવી રીતે પ્રવેશ થાય? આ ગાડી મોટર બંગલા એ પર્યાયમાં કેવી રીતે પ્રવેશ કરે? અને ખાસ એ છે કે પર્યાય એ ગાડી મોટર બંગલાને જાણવા રૂપે તો પરિણમે છે. જે ગાડી મોટર બંગલાને જાણવા રૂપે પરિણમે છે એવી જે પર્યાય, એ પર્યાયમાં પણ પરનો પ્રવેશ નથી. તો જે પરને જાણવા રૂપે પરિણમ્યો જ નથી ને પોતે ચૈતન્ય માત્ર છે, એવા ભગવાન આત્મામાં પરનો પ્રવેશ કેવી રીતે થાય? એ ભગવાન આત્મા તે હું છું, આવી શ્રદ્ધાનું નામ તમને દર્શન છે. આ ચેતન ની શ્રદ્ધા છે અને એ ચેતન ની અનુભૂતિ થાય છે ત્યારે આ રહસ્ય ખુલે છે. ચેતન ચેતન રૂપે પરિણમે છે, જડ જડ રૂપે પરિણમે છે, એના પેલા નહીં. આ સ્વતંત્રતાનો બોધ ત્યારે જ થાય જયારે અનુભવ થાય. આના પણ રહસ્યો છે. કહી દઉં પછી એ રહસ્યો બહુ ઊંડા ભાવથી ભરેલા છે. આજે અદભુત રહસ્ય છે જેના ઉપર કે નિર્વિકલ્પ અનુભૂતિ જયારે થાય છે, આ માળખું આખો તમારું તૈયાર હોય, નકશો આખો તૈયાર હોય, સહજ છે અનુભૂતિ. પછી એક એક દ્રવ્ય સ્વતંત્ર છે, પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. એ સ્વતંત્ર છે એ તમને શ્રદ્ધામાં આવ્યું કેવી રીતે? અને એટલા માટે જ કીધું કે દ્રવ્યની સ્વતંત્રતાની શ્રદ્ધા તમને દ્રષ્ટિને હોય છે, કેમ મિથ્યા દ્રષ્ટિને નહીં? એનું કારણ છે, કારણ કે જે પર્યાય છે એ પર્યાયમાં સમજો 4 વાગે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની અનુભૂતિ થઈ. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની અનુભૂતિ એ 4 વાગે થઈ. આ દ્રવ્ય જે 4 વાગે અનુભૂતિમાં આવ્યું, અનુભવમાં આવ્યું, ત્યારે એ એક હતું, અનેક નતું, અભેદ હતું, અખંડ હતું, એક હતું. એવું જે એક દ્રવ્ય જે અનુભવમાં આવ્યું, એકના દર્શન થયા. અને એક દ્રવ્ય એવું અનુભવમાં આવ્યું છે કે કોઈના આધાર વગર, કોઈના સપોર્ટ વગર, કોઈના ટેકા વગર, પરતંત્ર ને પરાધીન થયા વગર, અનાદિ અનંત ટકેલું એ દર્શન થઈ ગયા. અને એકના દર્શન થયા કે જો આ એક ટકી શકે છે પોતે સ્વતંત્ર અનાદિ અનંત, તો પછી આ બધા સ્વતંત્ર કેમ ન ટકી શકે? એટલે જે સમયે પોતાના દ્રવ્યના દર્શન થાય છે ત્યારે જગતના પ્રત્યેક પરમાણુ સ્વતંત્ર છે, પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે, એ શ્રદ્ધામાં કોતરાઈ જાય છે. દર્શન થઈ ગયા એના પેલા ને. એટલા માટે જેને એકને સ્વતંત્ર ન અનુભવ્યું હોય, એ પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર ઇન્ડિવિજ્યુઅલ છે, ઇન્ડિપેન્ડન્ટ છે, એ કેવી રીતે એને શ્રદ્ધા થાય? અને એટલા માટે જ આખી જે સ્વતંત્રતા છે દ્રવ્યની, જડ છે એ જડ રૂપે પરિણમે છે. ઘરથી સ્મશાન તરફ મળદું જઈ રહ્યું છે. કોઈનું મરણ થયું, મરણ સવારે 7 વાગે થયું, 7 વાગે મરણ થયું અને મહેમાન આવવાના હતા, મહેમાન આવ્યા નથી. 11 વાગ્યા, 11 વાગે મહેમાન આવ્યા અને ડેડ બોડીને સ્મશાને લઈ ગયા. આપણે એમ માનીએ છીએ કે ડેડ બોડીને સ્મશાને 11 વાગે લઈ ગયા, 4 કલાક મોડું થઈ ગયું. નહીં, એ મહેમાન મોડા આવ્યા છે એટલે ડેડ બોડી એ મૃતદેહ સ્મશાને 11 વાગે જાય છે એમ નહીં. એને 11 વાગે સ્મશાને જવાની યોગ્યતા હતી એટલે મહેમાનોને 11 વાગે આવવાનું હતું. એ સહજ એવો યોગ છે, કારણ કે એવી સ્વતંત્રતા છે, એક એક પરમાણુની એવી સ્વતંત્રતા છે. જેનું જેવા પ્રકારે પરિણમન થવાનું હોય, આત્મા અને શરીર આ બંને એક સાથે અત્યારે અહીંયા યાત્રા કરી રહ્યા છે. પણ આત્મા જે યાત્રા કરે છે પોતે ક્રિયાવતી ગુણની ગતિની પર્યાયની તે સમયની યોગ્યતાથી, અને એવી જયારે શરીર ની પણ એવા જ પ્રકારની યોગ્યતા હોય છે. આ વસ્તુને લેવા માટે આપણે હાથ લાંબો કરીએ છીએ, તો હાથ લાંબો કોણ કરે છે? આ વસ્તુને લેવા માટે એ જે ઈચ્છા થઈ એ તો આત્માને થઈ છે, પણ શરીર તો હાથ લાંબો કેમ કરે છે? આ શરીર કેમ ત્યાં લાંબુ થયું છે? ભાવ તો થયો આત્માને, ને શરીર કેમ થયું? ખરેખર શરીર ત્યાં ગ્લાસ લેવા નથી ગયું, આત્મા જ ગયો છે. પાણી પીવાનો ભાવ આવ્યો અને આત્મા પોતે જ તે ગ્લાસ લેવા ગયો છે, અને આત્માના પ્રદેશો તે આત્માએ ફેલાવ્યા છે. આત્મા પોતે જ પોતાના પ્રદેશોને ફેલાવે છે, પણ શરીર સાથેનો એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે શરીર પણ ત્યાં હતું એટલે શરીર પણ સાથે ગયું છે. અને આવા પ્રકારનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય, આત્માને બોલવાની ઈચ્છા થઈને આત્માના પ્રદેશોનું અહીંયા હલવાનું થાય, આત્માના જ પ્રદેશો હલે છે અને શરીર પણ ત્યાં છે એટલે શરીરના પરમાણુઓ પણ હલે છે અને અવાજ ઉત્પન્ન થાય છે. આ બેના સ્વતંત્ર પરિણામ છે. ઘણી વાર આત્માની ઈચ્છા હોય અને શરીરને સાથે સાથે ત્યાં ગતિ કરવી પડે, અને ક્યારેક શરીર ગતિ કરે અને આત્માની ઈચ્છા બિલકુલ ન હોય પણ આત્માએ પણ કરવી પડે, કારણ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જેમ કે રસ્તા ઉપર ચાલતી વખતે હાથ હલાવવાની આપણને ઈચ્છા જ નથી, પણ હાથ હલી રહ્યા છે રસ્તા પર ચાલતી વખતે. આપણને ખબર છે કે હાથેથી નથી ચાલવાનું, પગેથી ચાલવાનું છે, તો હાથ કેમ હલાવીએ છીએ? પણ એ હાથ હલે છે, પણ સાથે સાથે આત્મા પણ હલે છે, ઈચ્છા નથી, કારણ કે નિમિત્ત નૈમિત્તિક એવો સંબંધ છે. એ હાથ હલે છે કારણ કે ડાર્વિને જેમ કહ્યું કે મનુષ્યમાં અને પશુમાં બહુ વધારે અંતર નથી, આમ તો બધું સમાન જ છે. પશુને જેમ ચાર પગ છે, મનુષ્યને પણ એવી રીતે ચાર પગ છે. એ ચાર પગ ન કહો તો બે પગ ને બે હાથ કહી દો. અને જયારે તમે કોઈ પણ કૂતરાને, વાઘને, સિંહને એને તમે ચાલતા જો, તો ચાલતા દેખો ત્યારે એ વખતે પણ એના જે પગ હોય, આગળનો પગ જેમ આગળ જશે તો પાછળનો પણ આગળ જશે, પછી પાછો બીજો આમ આગળ જશે તો પાછળ વાળો પગ જે છે એ પણ આગળ જશે. એ આગળના બે પગ અને પાછળના બે પગ એ પશુઓને આગળ એવી રીતે ગતિ કરે છે ચાલતી વખતે. આપણે ખાલી એટલું જ છે કે આગળના જે બે પગ છે જમીન ઉપર નથી, આપણા પગ જે આગળના છે હવામાં લટકે છે. એટલા માટે ચાલતી વખતે પણ આગળના પગ તો ચાલવાના જ છે, ખાલી હવામાં ચાલશે, પણ આ પશુઓની જેમ જ આપણું કામ થઈ રહ્યું છે. એને પશુઓની જેવું જ તે આપણા શરીરનું સ્ટ્રક્ચર કહ્યું છે કે આપણું જે ચાલવાનું થાય છે ચાર પગે જ થઈ રહ્યું છે, પશુઓની જેમ જ છે. અને જયારે આ પગ આગળ જશે ત્યારે આ હાથ આગળ જશે, આ પગ આગળ જશે ત્યારે આ હાથ આગળ જશે, એ પશુઓની જેમ જ થઈ રહ્યું છે. અને ડાર્વિને તો અહીંયા સુધી કીધું, જયારે ખ્રિસ્તીઓમાં એમ કહ્યું કે મનુષ્ય જે બન્યો છે પરમાત્માથી બન્યો છે, પરમાત્મામાંથી મનુષ્યનો જન્મ થયો, પરમાત્માએ બનાવ્યો છે, પરમાત્માનો અંશ છે. ડાર્વિન કહે છે કે ના, પશુમાંથી તમે મનુષ્ય બન્યા છો, વાંદરામાંથી માણસ બન્યો છે. અને ડાર્વિને છેલ્લે કહેવો કટાક્ષ કર્યો કે હું જે વાત કહું છું એમાં થોડો દમ છે, એટલા માટે કે હું જે કહું છું એમાં થોડો વિકાસ તો થયો છે, તમે જે કહો છો એમાં તો પતન થયું છે. પરમાત્મા પરમાત્મા મટીને મનુષ્ય થાય એમાં પતન છે, અને વાંદરો વાંદરો મટીને મનુષ્ય થાય એમાં વિકાસ છે. હું જે વાત કરું છું એ કઈક વિકાસની વાત કરું છું, મારી વાતને ધ્યાનથી સાંભળો. એને ભલે જે કઈ કીધું, પણ એની અંદરનો એ ભાવ એ છે કે જયારે તમારા આ શરીરના પરમાણુઓનું જે પરિણમન થાય છે, એટલું સ્વતંત્ર પરિણમન છે કે જે પરમાણુઓનું જે સમયે જે પ્રકારે યથા યોગ્ય પરિણમન થવાનું હોય. હું સદાય સાધકોને કહું છું કે 20 દાણા હોય ભાતના, એમાં તમે એવી રીતે લીધા ને 19 દાણા મોઢામાં ગયા ને એક ભાતનો દાણો નીચે પડી ગયો, તમારો કોઈ ભાવ નતો કે એક દાણો નીચે પડે. લેવાતા વીસે વીસ દાણા લેવાતા, પણ એક દાણો નીચે પડી ગયો, એ કેમ પડી ગયો? અને જો તમે 19 લીધા તો પછી આ એક કેમ ન લીધો? જો તમે 19 ને લઈ શકતા હતા તો એકને કેમ ન લીધો? ખરેખર 19 ને મોઢામાં જવાની યોગ્યતા હતી. મારા લેવાથી 19 મોઢામાં નથી ગયા એની યોગ્યતા હતી, કારણ કે જે 19 ને લઈ શકતો હોય એકને લઈ લેવું જોઈએ. પણ એક દાણો જે છે એ એક દાણો યોગ્યતા અનુસાર નીચે પડે છે. જો એક પોતાની યોગ્યતાથી નીચે પડી શકતો હોય તો 19 પોતાની યોગ્યતાથી કેમ ન મોઢામાં જાય? પણ તે અજ્ઞાની સમાધાન કરી રહે છે કે 19-20 તો ચાલી જાય. ન ચાલે. એ એક દાળ છે કડછામાંથી લીધી છે અને થાળીમાં નાખીએ છે, એક ટીપું ત્યાં વચ્ચે પડી ગયું. એક ટીપું થાળીમાં આવે એની પેલા જ પડી ગયું કે પાડવાનો ભાવ નતો. એક ટીપું કેમ પડી ગયું? કારણ કે એ ટીપાને ત્યાં પડવાનું હતું. અને એક ટીપાને પણ તમારી ઈચ્છાની જરૂર નથી કે તમે ઈચ્છા કરો કે આ પડે. જો એક ટીપું વગર ઈચ્છા એ ત્યાંથી પડી રહ્યું છે તો એ દાળનો સમૂહ એ જો ત્યાંથી કડછાથી એ ત્યાં વાટકા સુધી આવ્યો છે તો એ તે પોતાની યોગ્યતાથી આવ્યો છે. એને હું લાવ્યો નથી. અને આવું જે આખા જગતનું સ્વતંત્ર સ્વરૂપ સમજમાં આવે કે ન તો કોઈ વ્યક્તિના કારણે, ન તો કોઈ કર્મના કારણે આ જગતનું પરિણમન થઈ રહ્યું છે. બે પ્રકારના લોકો છે. કોઈ એમ કે છે ઈશ્વર આ જગતને ચલાવે છે, અને કોઈ કે છે ઈશ્વર નહીં, કોઈ કે છે ભગવાનથી આ બધું મળ્યું છે, કોઈ કે ભગવાનથી નથી મળ્યું, આ તો બધું કર્મના ફળમાં મળ્યું છે. બે એક જ સરખા મિથ્યા દ્રષ્ટિ છે. એક કે છે ભગવાનથી મળ્યું છે અને એક કે છે કર્મથી મળ્યું છે. ભગવાનથી મળ્યું છે કેવા વાળો હજી ઉત્તમ છે, એના કરતા જે એમ કે છે કર્મથી મળ્યું છે. કારણ કે ભગવાનથી મળ્યું છે એવું કહેવા વાળાએ કમસે કમ ચેતનને તો લીધું. આને તો જડને જ કરતા માની લીધો કે કર્મથી બધું મળ્યું છે. જડને કરતા માનીને કે આ કર્મના ફળમાં બધું મળ્યું છે. કર્મના ફળમાં નથી મળ્યું. ગઈકાલે આપણે એના ઉપર વિસ્તારથી ચર્ચા કરી. જયારે મોહનો અભાવ થાય, દર્શન મોહનો ઉપશમ થાય, ત્યારે સમ્યક દર્શન પ્રગટ થાય. આવું માનવું એ મિથ્યાત્વ છે. ચારિત્ર મોહના ઉદયનો અભાવ થાય ત્યારે વિતરાગતા પ્રગટ થાય. ચારિત્ર મોહના ઉદયના અભાવથી વિતરાગતા પ્રગટ થાય, આ માનવું એ મિથ્યાત્વ છે. અને સમસ્ત કર્મનો નાશ થાય ત્યારે આત્માનો મોક્ષ થાય છે. એ સમસ્ત કર્મોના નાશથી આત્માનો મોક્ષ થાય છે એમ માનવું તે મિથ્યાત્વ છે. એટલા માટે, કારણ કે કર્મનો ઉપશમ અને કર્મનો ક્ષય, કર્મનો ક્ષય ઉપશમ એ કર્મની અવસ્થા છે, એ પૂતગલની અવસ્થા છે. અને પૂતગલની અવસ્થાના કારણે જીવની અવસ્થા માનવી એનું નામ મિથ્યાત્વ છે. જે કર્મ આત્મામાં ઉપશમ થયો એ તો કર્મની અવસ્થા છે, પૂતગલની અવસ્થા છે. કર્મ પોતે પૂતગલ છે. કર્મની અવસ્થાને આત્માની શુદ્ધ પર્યાયનો કરતા માનવો એ મિથ્યાત્વ છે. એટલા માટે એક એક દ્રવ્યની સ્વતંત્રતાની ચર્ચા અહીંયા પરમ કૃપાળુ દેવે કરી. શરૂઆતમાં ત્યાંથી આપણે ચર્ચા કરી હતી કે બધું જ જગતનું પરિણમન જે છે જળ અને ચેતનનું સ્વતંત્ર પોતાની યોગ્યતા અનુસાર થાય છે. હવે આગળ પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી ને. જેમ કહ્યું કે દેહ દ્રષ્ટિ જે છે એ દેહ દ્રષ્ટિ એ ખતરનાક છે, દેહ ખતરનાક નથી. અને એટલા માટે તે 24 પરિગ્રહ છે. 24 પરિગ્રહમાં દેહ દ્રષ્ટિ સૌથી પહેલા નંબરે છે. અને દેહનો 24માં પણ નંબર નથી. 24 પરિગ્રહમાં દેહને પરિગ્રહ ન કહ્યો, પણ દેહ દ્રષ્ટિને 24માં સૌથી પહેલો પરિગ્રહ કહ્યો. એટલા માટે દેહ દ્રષ્ટિ ઉપર અહીંયા જોર આપીને કહ્યું કે દેહ દ્રષ્ટિ હોય છે ત્યાં દેહ દેખાય છે. એનો ભાવ પણ ઊંડો ભાવ છે. જ્યારે ભેદ જ્ઞાન થાય છે, કાકરા અને અનાજના દાણાને છૂટા કરતા હોઈએ ત્યારે દ્રષ્ટિ આપણી દાણા ઉપર છે. કાંકરાને લીધા છે હાથમાં અને કાંકરાને ફેંકી દઈએ છે. હાથમાં કાંકરા લઈએ છીએ અને કાંકરાને ફેંકી દઈએ છે. કાંકરા ઉપર દ્રષ્ટિ નથી કરતા કે કાંકરા ક્યાં ગયા, પણ અનાજના દાણા ઉપર દ્રષ્ટિ છે. કારણ કે આને ભોગવવાના છે, આ અનુભવવાના છે. ચૈતન્ય તત્વ અનુભવનો વિષય છે, તેથી ચૈતન્ય પર દ્રષ્ટિ રાખીને પરદ્રવ્યથી જ્ઞાનીને ભેદ જ્ઞાન વર્તે છે. ખાસ વાત એ કે ત્યાં એ ભેદ કરવા માટે દાણા ને પકડવા પડ્યા. એ દાણા ને પકડ્યા અને કાકરા ને પણ પકડ્યા. કાકરા ને પકડીને કાકરા ને છોડવા પડ્યા. અહિયાં કે છે કે પર ને છોડવા માટે પર ને જોવાનું પણ જરૂર નથી. પોતાના ઉપર દ્રષ્ટિ જયારે ગઈ કે ત્યાં છૂટી ગયા. એટલા માટે તે રાગ અને દ્વેષ ના જે ભાવો છે, રાગ અને દ્વેષ ના ભાવો ને મારા ચેતન દ્રવ્ય ના આંગણામાં થયેલા વિકારો કયા છે, એને મારા ઘરમાં નથી કયા, મારા આંગણામાં થયેલા ભાવો છે. અને તમે એવા રૂપે તે ભાવોને દેખો છો કે જેવી રીતે એ આંગણામાં થયેલા ભાવો છે અને હું બસ મારા ઘરની બારીમાંથી દેખી જ રહ્યો છું કે આ આંગણામાં ભાવ થયા છે. હું આત્મા આ જ્ઞાનની બારીમાંથી એ દેખી રહ્યો છું કે આ રાગ અને દ્વેષના ભાવ મારા આંગણામાં થયા છે. ભલે એ આંગણામાં થયા છે તેમ છતાંય આપણે આંગણાને ચોખ્ખું રાખીએ છીએ. આ રાગ અને દ્વેષના ભાવ આંગણામાં થયા છે અને આંગણાને ચોખ્ખું રાખે છે, તેથી જ્ઞાની રાગાદી ભાવોથી નિવર્તવાનો એ પુરુષાર્થ કરે છે, કારણ કે આંગણામાં થયા છે. પણ લોકમાં એવું છે કે જે ભાવ આ કચરો એ કચરાને દૂર કરવા માટે લોકો ઉપાય કરે છે, તેમ છતાંય તે જતો નથી કચરો. કારણ કે આની વિધિ કઈક અલગ છે. અનાદિથી જે અભ્યાસ કર્યો તો એ અભ્યાસ એવો દ્રઢ થઈ ગયો છે કે અધ્યાત્મમાં પણ એ જ અભ્યાસ કર્યો છે. જે જે પણ અનુભવ હતા એ અનુભવ જ તે ત્યાં એના જીવનના અંદર એવો વણાઈ ગયો હતો, એમ જ લાગે છે. અહિયાં પણ એ રીતે જ પ્રાપ્ત થશે. ચીપિયાથી રોટલી ઉતારી છે અને હીરો ખોવાઈ ગયો છે તો એ જ ચીપિયાને લઈને આવ્યા છે કે કદાચ એ હીરો આવાથી પકડી લઉં. હીરો પકડમાં આવતો નથી. આદત પહેલાની એવી પડેલી હતી એના કારણે જ તે એવી રીતે તે જેના થકી એ પકડવા માંગે છે એના થકી એ પકડમાં આવે એવું નથી. વિકલ્પ થકી એ ચૈતન્યને ગ્રહણ કરવા માંગે છે. વિકલ્પ થકી એ ગ્રહણ થાય એવો ભગવાન આત્મા હું નથી. એ જ્ઞાન વડે અનુભવમાં આવે છે એ વિકલ્પ વડે નહીં. અને આ જે વિકલ્પ થઈ રહ્યા છે એ વિકલ્પથી ભગવાન આત્માને ગ્રહણ કરવા માંગે છે, અનુભવવા માંગે છે. આજ સુધી બીજા પ્રકારે એ દેખ્યું જ નથી કે બીજી કોઈ રીતે પણ વસ્તુ ગ્રહણ થઈ શકે છે. એટલા માટે અહીંયા જે નિરંતર અહીંયા જ્ઞાનનો જે પ્રવાહ વહી રહ્યો છે, દેહના પરમાણુઓ પણ સામે છે પણ દેહના પરમાણુઓમાં આમાં ચૈતન્ય તત્વમાં બહુ અંતર છે. અનાદિથી એ આદત પડી ગઈ હતી કે રસ્તા ઉપર જે કચરો છે, જે આંગણામાં કચરો છે, એ કચરાને સાફ કરવા માટે પોતે આંગણામાં નીકળ્યો હતો. પોતાનું આંગણું સાફ કરવા માટે એ આંગણામાં જતો હતો. અને જયારે સદગુરુએ કહ્યું કે આ રાગ અને દ્વેષના ભાવ એ આંગણામાં થાય છે, તો પાછો એ રાગ દ્વેષના ભાવોમાં જઈને રાગ દ્વેષને દૂર કરવાનો પુરુષાર્થ કરે છે. પાછો આંગણામાં ગયો કારણ કે એને ખબર જ નથી કે આ કઈક વિધિ અલગ છે. આ આંગણાને ચોખ્ખું કરવાની વિધિ એ નથી કે તમે આંગણામાં જાઓ. આ આંગણાને ચોખ્ખું કરવાની વિધિ એ છે કે તમે ઘરમાં જ રહો. અને ઘરમાં રહેવાથી આંગણું ચોખ્ખું થશે, અને ઘરમાં રહેવાથી આંગણું ચોખ્ખું થશે એમ નહીં, ઘરમાં રહેવાથી જ આંગણું ચોખ્ખું થશે, બીજો કોઈ ઉપાય નથી. અને એટલા માટે જ કે ઓ ચૈતન્ય તત્વ જે છે ને, એ ચૈતન્ય તત્વની સત્તાની બહાર મારી ક્યાંય સત્તા જ નથી. તમે જેટલા પણ ફેલાયેલા હતા એમાં તમે છે ને સમેટાતા જાઓ પછી ત્યાંથી, તમે કે હું ત્યાં ક્યાંય નથી. જેટલો જેટલો હતો ફેલાવ ત્યાંથી હટીને તરત તમે જ્ઞાનની સત્તા માત્રમાં તમે ત્યાં છે, એટલો જ પોતાનો ફેલાવ માન્યો. હવે ફેલાવ માન્યો જ નહીં ક્યાં સુધી કે રાગના વિકલ્પમાં પણ પોતાનો ફેલાવ ન માન્યો. ઘણા લોકો એ કે દેહ દ્રષ્ટિ છોડવી અમને વાંધો નથી, પણ રાગાદી ભાવોમાં પોતાપણું એ છૂટવું એ બહુ અઘરું લાગે છે. શરીર મારું નથી એ ખબર પડે છે, પણ રાગાદી ભાવ મારા નથી એ સમજમાં નથી આવતું.
હું એ સાધકો ને કહું છું કે રાગાદી ભાવ મારા નથી એ સમજવું બહુ સહેલું છે, એટલા માટે સહેલું છે. કારણ કે આ દેહ કે જે તમારી સાથે કેટલો સમય રહ્યો, કોઈ સાથે કે 25 વર્ષ, કોઈ સાથે 50 વર્ષ, કોઈ સાથે 100 વર્ષ, આજે દેહ તમારી સાથે 50-100 વર્ષ માટે સાથે રહ્યો છે, આટલો ટાઈમ પણ સાથે રહ્યો, 50-100 વર્ષ પણ સાથે રહ્યો, એ દેહ પણ તમને એમ લાગે છે કે આ દેહ મારો નથી, જે 50 વર્ષ આટલો લાંબો કાળ જે તમને સાથ આપે છે એ દેહ પણ તમે કહ્યું કે હવે આ મારો નથી. તો જે એક સમય થી વધારે ટકીને નથી રહેતો એવો જે રાગ નો વિકલ્પ મારો કેવી રીતે હોય શકે, એ મારો કેવી રીતે હોય શકે આટલો લાંબો કાળ? એટલા માટે જ્ઞાની ને દેહ દ્રષ્ટિ નથી, એનો અર્થ કે રાગાદી ભાવોમાં પણ પોતાપણો નથી. જ્ઞાની ને પર્યાય માં પોતાપણો નથી. દેહ દ્રષ્ટિ હટી જવાનો મતલબ પર્યાય દ્રષ્ટિ છૂટી જવી, પર્યાય દ્રષ્ટિ છૂટી જવી. સમ્યક દ્રષ્ટિ જે છે, સમ્યક દ્રષ્ટિ ને દેહ માં પોતાપણો નથી, પણ સમ્યક દ્રષ્ટિ પોતાને સમ્યક દ્રષ્ટિ નથી માનતા. સમ્યક દ્રષ્ટિ પોતાને સમ્યક દ્રષ્ટિ નથી માનતા, મુનિ પોતાને મુનિ નથી માનતા, કેવળી પોતાને કેવળી નથી માનતા, અને સિદ્ધ ભગવાન પોતાને સિદ્ધ ભગવાન નથી માનતા. પણ સમ્યક દ્રષ્ટિ, મુનિ, કેવળી અને સિદ્ધ ભગવાન દરેક જ્ઞાની પોતાને ચૈતન્ય તત્વ માને છે. કારણ કે સમ્યક દ્રષ્ટિ, મુનિ, કેવળી અને સિદ્ધ પર્યાય છે, અને જ્ઞાની ક્યારે પોતાને પર્યાય સ્વરૂપે નથી માનતા, પોતાને દ્રવ્ય સ્વરૂપે માને છે. આ ભેદ, આ રહસ્ય ઘણા ઊંડા છે. સમ્યક દ્રષ્ટિ પોતાને સમ્યક દ્રષ્ટિ નથી માનતા. જે વખતે પોતાને સમ્યક દ્રષ્ટિ માને એ સમયે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે, કારણ કે પર્યાયમાં પોતાપણું થઈ ગયું, પર્યાયમાં પોતાપણું થયું કે તત્વ મિથ્યાત્વ ઉભું થયું. એટલા માટે જ તે સમ્યક દ્રષ્ટિ ને સમ્યક દર્શનની પર્યાયમાં રસ નથી. એટલા માટે રસ નથી. એક પતિ છે જેની પત્ની, એ પત્ની ઘણા વર્ષો સુધી સાથે રહી, 20 વર્ષની ઉંમરે લગ્ન થયા હતા, 80 વર્ષ સુધી સાથે રહી અને છોડીને જતી રહી, અને હવે એક નવી પત્ની આવી, 80 વર્ષે લગ્ન કર્યા ને નવી સ્ત્રી આવી, એ નવી પત્ની આવી, હવે નવી પત્ની ઉપર એને ભરોસો બેસતો નથી. એટલા માટે, કારણ કે જે 60 વર્ષ સાથે રહી એ પણ મારી ન રહી છોડીને જતી રહી, તો આનો શું ભરોસો? અનાદિથી સાથે રહેવા વાળી મિથ્યાત્વની પર્યાય એ પણ ટકી ન રહી, તો હમણાં તાજી સમ્યક્ત્વની પર્યાય, હવે મને એમાં રસ નથી, હવે એમાં રસ નથી. પેલી મારી ન રહી જયારે મારો આટલો સાથ આપ્યો તો એ પણ મારી ન રહી, તો આના ઉપર હું કેમ ભરોસો મૂકું કે આ હું? હવે હું કોઈ પર્યાયમાં શ્રદ્ધા નથી કરતો કે આ હું છું. એક સમયની પર્યાય માત્ર માં હવે એનો રસ નથી રહ્યો. હવે આખો જે છે ને ચૈતન્યની અંદર સત્તા જે છે, સત્તાનો આખો અનુભવ એવો છે. એક વ્યક્તિ અહીંયા બેઠો છે, એ બેઠેલી વ્યક્તિ જે છે, બેઠેલી વ્યક્તિ, એ બેઠેલી વ્યક્તિ અહીંયા અંધારું છે, અહીંયા અંધારું છે અને હવે અજવાળું થયું, પણ એ વ્યક્તિને કઈ નથી. અંધારું હતું એટલે એ વ્યક્તિ નથી, અને અજવાળું થયું એટલે એ વ્યક્તિ નથી. અંધારું ને અજવાળું છે ખરું, પણ એ વ્યક્તિનું જે એક્ઝિસ્ટન્સ, એ વ્યક્તિની જે સત્તા છે, પોતાના કારણે છે, અંધારા ને અજવાળાના કારણે નહીં. મિથ્યાત્વ એ અંધારું છે અને સમ્યક દર્શન એ અજવાળું છે, પણ હું મિથ્યાત્વ ને સમ્યકત્વના કારણે નથી, હું પોતે પોતાના ચૈતન્યપણાના કારણે છું, હું ચૈતન્ય તત્વ છું. એવી બે પ્રકારની પર્યાય ઉપરની દ્રષ્ટિ હટવી, એનું નામ પર્યાય દ્રષ્ટિ છૂટવી. પર્યાય ને જાણવાનું નામ પર્યાય દ્રષ્ટિ નથી, નહીં તો આ બધા ભેદ કોણ બતાવે? કે આ તમે મિથ્યા દ્રષ્ટિઓ, હે અજ્ઞાની, હે મૂઢ, આ તો બધી પર્યાય છે, અને જ્ઞાનીઓ કે છે હે મિથ્યા દ્રષ્ટિ સુધરો, પલટો. તો આ બધું કોને કહે છે? આ તો પર્યાય જોઈ ત્યારે તો ખબર પડી કે આ મિથ્યા દ્રષ્ટિ છે, પલટાવ લાવો. તો જ્ઞાની ક્યારે પર્યાય ને દેખતા નથી, તો આ પર્યાય તો દેખી, પર્યાય ને દેખે છે, પણ દેખીને પણ નથી દેખતા. દેખવાનો અર્થ છે કે ખાલી જાણે છે. પર્યાય જ્ઞાન નો વિષય બને છે. પર્યાય દ્રષ્ટિ એનું નામ નથી કે પર્યાય ને નજરમાં લેવી. પર્યાય દ્રષ્ટિ એનું નામ છે કે પર્યાય ને દ્રવ્ય નું સ્વરૂપ માની લેવું, કે આ દ્રવ્ય નું ત્રિકાળ સ્વરૂપ છે, દ્રવ્ય જ આ છે. પર્યાય ને દ્રવ્ય રૂપે એવી રીતે માનવું કે આની આગળ ને આની પાછળ બીજું કઈ છે જ નહીં. પણ ના,
સત્ય એ છે કે એની આગળ ને એની પાછળ પણ છે, અને ખરેખર તો એ જ સત્ય છે. નાટકના મંચ ઉપર જે નાટક ભજવી રહી છે એ વ્યક્તિ કે નાટકનું પાત્ર જે ભજવે છે, પાત્રના પહેલા પણ એ હતી અને પાત્રના પછી પણ એ છે, અને એ જ એનું અસલી સ્વરૂપ છે. એ પાત્ર જે ભજવી રહી છે એનું અસલી સ્વરૂપ નથી. આ પર્યાયના પહેલા પણ હું કઈક હતો, આ પર્યાયના પછી પણ હું કઈક છું, એ જે એમાં બધામાં જે વ્યાપ્ત એવું ટકીને રહેવા વાળું એ જ મારું અસલી સ્વરૂપ છે. પર્યાય દ્રષ્ટિ પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ, ભાષ્યો દેહ. જ્યાં દેખે છે ત્યાં દેહમાં જ પ્રગટ એવું જે પોતાનું આ ચૈતન્ય, દેહ દ્રષ્ટિ છૂટી. સાધના કરો, હવે સાધનાનો અવસર આવ્યો છે. બહુ સાંભળી લીધું, ઘણું થયું હવે સાંભળવાનું, અને ખાસ તમારા માટે હવે બહુ સાંભળી લીધું. ઘણા પંડિતોને તમે સાંભળ્યા, બહુ પંડિતાઈ કરી, હવે બધું બંધ કરીએ. યાત્રાના અંતમાં હાથમાં કઈ નથી આવતું. અમે સિદ્ધાંતો ભણી લીધા, શીખી લીધા, બધું હોશિયાર થઈ ગયા, બધું થઈ ગયું, પણ અંતરમાં એ જાગૃતિ ન આવી, અવેરનેસ જાગૃતિ ન આવી. બધું જ અંદર ભરેલું પડ્યું છે, પણ ચૈતન્ય તત્વ ને જ્ઞાન ને જે પ્રાપ્ત કર્યું એ જ્ઞાન ને હવે પચ્યું નથી. વિવાદ બહુ જીત્યા. યાજ્ઞવલ્ક ના જીવનની એક ઘટના મને સ્મરણમાં આવે છે. બહુ વિવાદો જીત્યા એમણે, બહુ બુદ્ધિ હતી, તર્ક હતા, યુક્તિ હતી, પણ જે સત્ય છે એ ક્યારેય પણ તર્ક અને યુક્તિ થી પકડમાં આવતું નથી. એટલા માટે, કારણ કે તર્ક અને યુક્તિ ને આ બધું દ્રષ્ટાંતો આ બધું તે એ દર્પણ ની પાછળ છે. અહીંયા દર્પણ છે અને દર્પણ ની પાછળ આ બધું પડેલું છે, અને સત્ય સામે છે. દર્પણ માં એ પ્રતિબિંબિત થશે જે સામે છે, પાછળ વાળું નહીં. આ કઈ મને અનુભવ નહીં પ્રાપ્ત કરાવી દે. સત્ય ને દેખવા માટે આ બધાને એવા રૂપે તમે દેખો, મળતા જાઓ. અહીંયા તમે જોશો ને એમાંથી તમે મળતા જાઓ, તમે મળતા જાઓ. એવી રીતે તમે મળતા જાઓ કે હું અહીંયા નથી, હું અહીંયા નથી. એટલે જેટલા જેટલા પરમાણુ, આ બધા જ પરમાણુ એવું નિરીક્ષણ ચાલે. ખુરશી ઉપર બેઠા છે તેથી તમે ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ. એનો અર્થ છે કે ભલે મળદું પડ્યું છે, પડ્યું રેવા દે, પડ્યું રેવા દો એને. એ જે પડ્યું છે, પણ અંદરમાં એટલા દૂરથી તમે મળદાને દેખો જેટલા દૂરથી હું દેખી રહ્યો છું, અને એવા રૂપે દેખો કે ત્યાં ખુરશીના પરમાણુ નો પણ ઢગલો પડ્યો છે, પણ એ પરમાણુમાં ક્યાંય મેં એમ નથી માન્યું કે ખુરશીના પરમાણુ તે હું છું. અને એવી રીતે હું કેમ માની રહ્યો છું કે આ પરમાણુઓનો ઢગલો તે હું છું, અને એવા રૂપે ખાલી પડ્યું છે, પડ્યું છે. કોઈ યાદ કરાવે કે આ પડ્યું, ઓ આ શું છે, આખો તમને એવો અનુભવ થશે આ શું છે. સપનામાંથી જાગી ગયો, સપનું ચાલતું હતું કે આ હતું, હવે તો બસ. એ એટલા લોક એવા એવા લોકમાં પ્રવેશ કરી ગયો, એવા લોકમાં એ પ્રવેશ કરી ગયો. જે લોકમાં પ્રવેશ કર્યા પછી હવે તેને કોઈ ફરિયાદ ન રહી. પેલા હું બહુ ફરિયાદ કરતો હતો કે આ દેહ મારી પાછળ પાછળ બહુ આવે છે, બહુ મારી પાછળ પાછળ આવે છે, મારી પાછળ પડી ગયો છે. હું ભારતથી અહીંયા અમેરિકા આવ્યો છું અને અમેરિકા મારી પાછળ આવ્યો, હું અમેરિકાથી હવે ભારત જઈશ, ભારત મારી પાછળ પાછળ જશે. આ દેહ મારી પાછળ પાછળ બહુ પાછળ પાછળ આવે છે, હું જ્યાં જાઉં છું ત્યાં શરીર મારી પાછળ પાછળ આવે છે. બહુ ફરિયાદ હું કરતો હતો, પણ હવે ફરિયાદ હું કરતો નથી. એટલા માટે, કારણ કે હું પાછળ હવે જોતો નથી. પાછળ જોઉં તો તમે ફરિયાદ કરશો કે આ દેહ પાછળ પાછળ કેમ આવે છે. દેહ દ્રષ્ટિ હટવાનો અર્થ કે પાછળ જોવાનું બંધ કરી દીધું. દેહ દ્રષ્ટિ હટવાનો છૂટવાનો અર્થ એ છે કે તમે હવે સાધના કરવા માટે બેસતા હતા પેલા, હવે બધું બંધ થઈ ગયું. દેહ દ્રષ્ટિ છૂટી એટલે સાધના કરવા માટે બેસવાતો હતો, બેસતો તો એ બંધ થઈ ગયો. તમે બેસો છો, તમે સાધના કરવા બેસો છો, અને જે સાધના કરવા બેસે છે માના ઘરમાં ઉલટો લટકવાનો છે. એવી રીતે જ ઉલટો લટકવાનો છે, કારણ કે સાધના કરવા માટે બેઠો છે એટલા માટે માના ગર્ભમાં ઊંધો લટકવાનો છે. કારણ એનું એ છે કે શરીર બેઠું છે પલોઠી વાળીને અને માને છે કે હું બેઠો છું, બેઠો છું, કારણ કે આત્મા તો બેસતો ને ઉભો રહેતો ને ચાલતો એવું કઈ છે નહીં. આત્મા તો આત્મા છે, ગોળ બેસતો નથી, ગોળ ઉભો થતો નથી. ગોળ એટલે મીઠાશથી ભરપૂર, એ ગોળ. શરીર બેસે છે, શરીર ઉભું થાય છે, પણ આ માને છે એમ કે હું બેઠો, એટલે માન્યું શું કે હું શરીર છું, હું શરીર છું એવું માન્યું તો અહીંથી મરણ થશે. માના ગર્ભમાં જયારે ઉલટું શરીર લટકેલું હશે ત્યાં પણ એમ જ માનશે કે હું ઉલટો લટક્યો, કારણ કે આત્મા તો એનો એ જ ત્યાંથી અહીંથી ક્યાં જવાનો છે જે શરીરમાં પોતા પણ કરે છે, જેનું શરીરમાં હું પણ છે. અને એટલા માટે જે બેઠો છે સાધના કરવા માટે કે ધ્યાન કરવા માટે જે ઉભો છે એ માના ગર્ભમાં ઉલટો લટકે છે. જ્ઞાની કે છે કે નહીં, હું બેઠો નથી અને હું ઉલટો લટકતો નથી, દેહ દ્રષ્ટિ છૂટી ગઈ. દેહ દ્રષ્ટિ છૂટી જવાનો બહુ ઊંડો ઊંડું એનું રહસ્ય છે. દેહ દ્રષ્ટિ છૂટી ગઈ, કર્મના ઉદયથી તમારે નાચવું પડે તો કઠપુતળીની જેમ નાચવું, નાટક છે આ, કઠપુતળીની જેમ નાચવું. જે કઈ પણ રસોડામાં કામ કરી રહ્યા છો એ કઠપુતળી છે, કર્મના ઉદયથી નાચી રહી છે. પણ તમે એમ નહીં માનતા કે કર્મના ઉદયથી નાચતી કઠપુતળી કે હું છું. કર્મના ઉદયથી નાચતી કઠપુતળી આ મળદું છે, જે રોટલી બનાવી રહ્યું છે એ કર્મના ઉદયથી નાચતી કઠપુતળી છે. અને હું કઠપુતળી નથી, હું સ્ટેજ ઉપર નથી, હું ખુરશી ઉપર બેસીને આ કઠપુતળીને દેખવા વાળો દર્શક છું. એટલો ભેદ બની રહે. કઠપુતળીમાં કાર્ય થઈ રહ્યું છે, કઠપુતળી નાચી રહી છે કોઈનાથી, શરીર નાચી રહ્યું છે કોઈનાથી, કોઈ કર્મના ઉદયના નિમિત્તે નાચી રહ્યું છે, પણ હું નાચનાર નથી. લોકો આપણે માને છે શું કરું, મારા કર્મ એવા આવે છે મારે કરવું પડે છે. નહીં, કર્મ એવા આવે છે એટલે કરવું પડે છે વાત સત્ય છે, પણ એ કઠપુતળીને કરવું પડે છે, અને હું કઠપુતળી નથી, હું દર્શક છું. દર્શક અત્યંત દૂર હોય છે, અત્યંત દૂર હોય તો તે કઠપુતળીને બરાબર દેખી શકે, બિલકુલ કઠપુતળીની બાજુમાં હોય તો ન દેખી શકે. જેટલો દૂર કેવી રીતે દેખી શકે એટલો દૂર. અને હું તો એક શિખર ઉપર રહીને કઠપુતળીને દેખું છું, કારણ કે બાલ્કનીમાં જે બેઠો છે એ તો બહુ દૂર છે બીજા બધા લોકોથી પણ, કારણ કે સૌથી દૂર બાલ્કની હોય છે, પણ તોય તે એટલો ઉપરથી એ દેખે છે કે આશ્ય દૂર છે. એવી રીતે હું શિખર ઉપર રહીને મારા ચૈતન્યના શિખર ઉપર આ કર્મના ઉદયથી નાચતી કઠપુટલી કે જેનામાંથી આ અવાજ નીકળી રહ્યો છે અત્યારે, એ કઠપુટલીને જાણનારો તે હું છું, દેખનારો તે હું છું. આ દેહ દ્રષ્ટિ છૂટે ત્યારે શ્રદ્ધામાં આ કોતરાઈ ગઈ, દેહ દ્રષ્ટિ ગઈ કે બસ દેહથી નેહ પણ ગયો. મોહ જતા રાગ છૂટી જાય છે, સહેજે છૂટે છે. કારણ એ છે કારણ કે રાગનો જ મોહ હતો અને રાગનો મોહ છૂટ્યો કે રાગ છૂટ્યો, આનો ભાવ બહુ ઊંડો છે. તમે કોઈ પણ વસ્તુને છોડવા ઈચ્છતા હો તો એ વસ્તુને પેલા પોતાની માનવાની છોડો. એ વસ્તુને પોતાની માનવાની છોડી કે વસ્તુ છૂટી ગઈ, વસ્તુને પોતાની માનવાની છોડો. એક નિયમ છે કે કોઈ પણ વસ્તુને પોતાની માનીને વસ્તુને છોડવામાં બહુ પીડા પહોંચે, બહુ દુઃખ પહોંચે. અને હવે જો આપણે બધા જ કહીએ છીએ કે મારે મોક્ષે જવું છે, મોક્ષે જવું છે, મોક્ષે શરીરને છોડીને જવાનું છે, તો શરીર તો છૂટશે. અને એક નિયમ છે કે જે વસ્તુનું પોતા પણ હોય ને વસ્તુ છૂટે તો બહુ દુઃખ થાય, તો એ મોક્ષ કેટલો દુઃખદાયક હશે, કારણ કે શરીર તો છૂટી જશે અને મારું છૂટી જશે અને પાછું પરમાનન્ટ છૂટી જશે. જે વધુમાં વધુ ચાર સમય માટે આવું મોટું શરીર, શું શરીર વધુ વધુ ચાર સમય માટે છૂટે છે, એવું મોત પણ આને આટલું પીડાદાયક લાગે છે, પછી તો બીજું મળવાનું જ હોય છે. તો જયારે પરમાનન્ટ શરીર છૂટી જતું હોય ત્યારે એ મોક્ષ કેટલો દુઃખદાયક હશે. જો પોતા પણ રહ્યું હોય ને મોક્ષ મળે તો, એટલા માટે જ્ઞાની કે આવો મોક્ષ છૂટો નથી, પેલા પોતા પણ છૂટે અને પછી દેહ છૂટે, સહેજ છૂટી જાય છે. અને એ નિયમ છે કે જેમ વસ્તુને છોડવા માટે વસ્તુનું પોતાપણું છૂટવું જરૂરી છે, એવી રીતે ઘણા લોકો કહે છે કે મારે રાગ દ્વેષના ભાવોને છોડવા છે, રાગ દ્વેષને છોડવા છે. તો ક્યારે છૂટશે? કે રાગ હું છું, રાગ મારો છે એવું માનવાનું છોડે તો રાગ છૂટે. કારણ કે વસ્તુને છોડ્યા પહેલા વસ્તુનું પોતાપણું છોડે, રાગને છોડ્યા પહેલા હું રાગ વાળો છું એવું માનવાનું છોડે. એટલા માટે આ કીધું જડ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત
કોઈ ન કરતા દેહ નો ભાખે જીન ભગવંત કર્મો પેલા હતા કે આત્મા પેલા હતો આ બંધન ક્યારથી છે કે અનાદિથી બંધન છે આ પરંપરા ચાલે છે એક વૈજ્ઞાનિક ને કોઈ પૂછ્યું કે મરઘી શું છે ચિકન એ શું છે તો એને કહ્યું કે એક ઈંડા માંથી બીજા ઈંડા ને ઉત્પન્ન કરવાનું માધ્યમ છે કોણ પેલા છે ને કોણ પછી છે એમને એનું જ છે મરઘી નું જ છે છુપુ રૂપ છે મરઘી નું જ છે કર્મ અનાદિથી છે અને જીવ અનાદિથી છે એવું નથી કે પેલા કર્મ હતા અને એવું નથી કે પેલા જીવ હતો એટલા માટે કારણ કે જો એમ તમે કહો કે પેલા જીવ હતો અને કર્મ પાછળથી આવ્યા તો એકલો જીવ હતો એટલે કર્મ વિનાનો હતો અને કર્મ વિનાનો જીવ એટલે સિદ્ધ ભગવાન અને જો સિદ્ધ ભગવાન હતા તો મોક્ષ હતો મોક્ષ હતો તો પાછો સંસાર આવ્યો ક્યાંથી એટલા માટે એવું નથી કે પેલા આત્મા હતો અને કર્મ પાછળથી આવ્યા છે અને એવું નથી કે પેલા કર્મ હતા કારણ કે કર્મ આત્મા વગર રહેતા નથી કર્મ આત્મા વગર રહે ક્યાં કર્મ જે છે એ આત્મા વગર રહેતા નથી આત્મા વગર હોય છે ખરા પણ એ કર્મ નથી કારણ વર્ગણા છે એ રો મટીરિયલ છે પ્રોડક્ટ નથી પ્રોડક્ટ નું નામ કર્મ છે રો મટીરિયલ નું નામ કારણ વર્ગણા છે એટલે આ કર્મ પેલા નતા કારણ કે કર્મ તો બંધાયા હોય એનું નામ કર્મ છે એટલા માટે બંને અનાદિથી છે બંને નો કાળ એક સરખો છે લોક માટે કહેવામાં આવે કે બાપ મોટો કે દીકરો મોટો એમ કે બાપ ની ઉંમર મોટી છે દીકરાની નાની છે પણ નથી એવું બે ની ઉંમર સરખી છે બાપ અને દીકરા બે ની ઉંમર સરખી હોય છે ત્યારે પણ બાપ અને દીકરાની ઉંમર અલગ અલગ નથી હોતી એટલા માટે એક વ્યક્તિ એ કીધું કે ના બાપ ની ઉંમર તો 25 વર્ષની છે અને દીકરાની ઉંમર છે એ 4 વર્ષની છે અંતર તો છે કે ના નથી બાપ ની ઉંમર 25 વર્ષની નથી બાપ ની ઉંમર પણ 4 વર્ષની છે કારણ કે 4 વર્ષ પેલા જે 21 વર્ષ હતા એ બાપ ના નતા એ કોઈ છોકરો જ હતો બાપ તો ત્યારે થયો જયારે આ છોકરો થયો એટલે ખરેખર તો બાપ ના જેટલા વર્ષ થયા છે એટલા જ થયા છે જેટલા દીકરાના થયા છે એટલા વખત થી જે બાપ બન્યો છે આ બાપ ના વર્ષ કેટલા થયા બંને સાથે જ છે આ કર્મ અને આત્મા બંને અનાદિના છે બંને એક સાથે છે કોઈ નથી કરતા આ જડ અને ચેતન નો સંયોગ આ અનાદિથી છે કોઈ ન કરતા તેહ નો આ કોઈના બનાવેલા નથી આ ભગવાન ને અકર્તા કહ્યા છે ભગવાન આમ કે છે કોઈ કોઈના કરનાર નથી એટલે જે પ્રકૃતિમાં દુનિયામાં લોકમાં એમ કહેવામાં આવે કે
તમે બીજાનું ભલું કરો, ભગવાન તમારું ભલું કરશે. તમે બીજાનું ભલું કરો, ભગવાન તમારું ભલું કરશે. તમને આવું થાય કે હું બીજાનું ભલું કરું ને ભગવાન પછી મારું ભલું કરે? એના કરતા ભગવાન ડાયરેક્ટ એનું ભલું કેમ નથી કરી દેતા? મારે વચ્ચે પડવાની શું જરૂર છે? ડાયરેક્ટ ભગવાન એની પાસે પહોંચે. અને બીજું એ પણ છે કે જો હું બીજાનું ભલું કરી શકતો તો હું મારું જ ભલું કરી નાખું. મારે પછી ભગવાનની શું જરૂર છે? ભગવાન મારું ભલું કરવા આવે.
કે છે કોઈ કોઈનું કઈ કરતું નથી, સ્વતંત્ર સહજ સંયોગ એવો છે, કોઈ એનો કરતા નથી. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ, અનુભવથી તે સિદ્ધ છે પાખે જીનવર એમ. કોઈ દ્રવ્યનો નાશ નથી થતો, માત્ર એની અવસ્થાઓ બદલાય છે. એટલા માટે પગ નીચે જે કીડી આવીને મરી જાય, અને જો એ કીડીને મરી જવાનું થયું, એ કીડી મરી ગઈ, એ પગ નીચે આવીને કીડી મરી ગઈ, તો પછી મારો ધર્મ બધો વ્યર્થ થયો. એટલા માટે, કારણ કે જો એ આત્મા મરી ગયો તો મારો ધર્મ વ્યર્થ ગયો. કારણ કે હું પણ એક આત્મા છું, હું જીવનમાં ઘણો ધર્મ કરું, કોઈ મારા ઉપર પગ મૂકી દે તો મારું પણ પૂરું થઈ ગયું. તો ધર્મ કર્યો એનો મતલબ શું? એનો અર્થ એ છે કે કીડી ઉપર પગ મૂકવાથી એ મર્યો નથી આત્મા. અને એ નથી મર્યો એ જાણ્યું ત્યારે વધારે પુરુષાર્થ જાગ્યો કે હું પણ મરવાનું નથી, જેથી કરીને મારો કરેલો ધર્મ વ્યર્થ જવાનો નથી. મૂળ દ્રવ્ય ઉત્પન્ન થતું નથી ને નાશ પણ થતું નથી, એ અનુભવથી તે સિદ્ધ છે. કારણ કે અનુભવના કાળે ખરેખર ચૈતન્ય તત્વ એ ત્રિકાળ અનુભવમાં આવે છે, એ નષ્ટ નથી થયું. એ ત્યાં એ જગ્યાએ પડેલું છે. જે પર્યાયને તમે નષ્ટ થઈને ઉત્પન્ન થઈ કહો છો, જ્ઞાનીઓ એને તિરોભૂત અને આવિર્ભૂત કહે છે. એ નષ્ટ થઈ ગઈ તમે એમ કહો છો, એ બિલકુલ નષ્ટ નથી થઈ, એ છે ત્યાં, એના કાળે પડેલી છે. એ બિલકુલ જો એ સત્તા સ્વરૂપ જ ન હોય ને રહી જ ન હોય તો કેવળીના જ્ઞાનમાં જણાય કેવી રીતે કે ભૂતકાળની અનંત પર્યાય અને ભવિષ્યની અનંત પર્યાય? એ એના કાળે તો પડેલી છે, ખાલી એ તિરોભૂત છે ને વર્તમાનની આવિર્ભૂત છે એવા રૂપે એને દેખે છે. પણ આ જાગૃતિ કે કઈ પણ ઉત્પન્ન થતું નથી ને નષ્ટ થતું નથી, ખાલી પર્યાય થી અવસ્થા થી આ બધું બદલાય રાખે છે. હોય દેહ નો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સો સમય, ભેદ અવસ્થા જોઈ. આ જગતમાં જે છે એનો નાશ નથી થતો, ને જે નથી એ ઉત્પન્ન નથી થતો. દરેક 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 સમયે 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 આ પ્રવાહ એવો કાળનો વહી રહ્યો છે. બુદ્ધ સદાય એના ભિક્ષુકોને કહેતા કે નદીના પાણીના વહેતા પ્રવાહમાં તમે બીજી વાર પગ ન મૂકી શકો, એ પ્રવાહ વહી ગયો, તમે બે વાર પગ ના મૂકી શકો. જે પાણી ગયું તે ગયું, હોય બીજી વાર નહીં આવે. એ ભલે કહેતા કે નદીના પાણીમાં તમે બીજી વાર પગ ન મૂકી શકો, હું સાધકોને કહું છું કે પાણીમાં બીજી વાર નહીં, તમે એક પાણીમાં એક વાર પણ પગ ન મૂકી શકો. એટલા માટે, કારણ કે તમે ઉપર હજી પગ મૂક્યો ને નીચે મૂકવા ગયા ત્યાં નીચેથી પાણી જતું રહ્યું. હજુ તમે એક શબ્દ મારી સામે બોલ્યા કે એ શબ્દનો જે ભાવ મને સમજાય એટલી વારમાં તો કેટલા સમયો વીતી ગયા. કે જ્ઞાનનું સ્વરૂપ જ આવું છે, અવગ્રહ ઈહા અવાય ધારણા, એ ક્રમે 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 જે જ્ઞાન થાય. હજી ખબર પડી કે તમે શું કીધું એટલી વારમાં તો એ શબ્દ કેટલો ભૂતકાળ બની ગયા છે. એ શબ્દ ભૂતકાળ બની ગયા છે અને હવે તે ભાવ થયા
કે આ જો મારા માટે સારું કીધું તો મારા માટે ખરાબ કીધું, એ બધું ભૂતકાળ માટે ભાવ થઈ રહ્યા છે. કારણ કે શબ્દો તો ભૂતકાળમાં જતા રહ્યા છે, એ તો ક્યાંય જતા રહ્યા ભૂતકાળમાં. અત્યારે જ્ઞાનમાં ખબર પડી કે તમે આવું કીધું, ત્યાં સુધીમાં તો ક્યાંય જતા રહ્યા છે. અને એના જેવું છે કે જેવી રીતે કોઈ વ્યક્તિ કોઈના ઉપર ગોળી મારે અને એ વ્યક્તિ તો ક્યારેય નીકળી ગઈ, ખાલી બંદૂક માંથી ગોળી છોડે રાખે, એ વ્યર્થ છે. કારણ કે એ તો નીકળી ગઈ છે, ક્યાંય ખોટી ગોળીઓ છોડે છે. આપણે જયારે કે આનંદ માનીએ છીએ, દુઃખ માનીએ છીએ, એના માટે જે સામે છે જ નહીં, જે કેટલું આગળ નીકળી ગયું છે એમાં સુખી ને દુઃખી ના ભાવ થઈ રહ્યા છે. એટલા માટે આ પર્યાય ના પરિણામ અને પલટાતા સ્વરૂપ ને સમજે, પલટાઈને પણ હું ટકીને રહેનાર છું. દ્રવ્ય જે છે, દ્રવ્ય બદલાય છે, આપણે કહીએ છીએ બદલાય છે, દ્રવ્ય બદલાય છે. આ દ્રવ્ય કેતા દ્રવ્ય, બદલાય કેતા પર્યાય. અને બદલાય 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 નહીં, બદલાય ને પણ છે એ ટકીને રહે છે. પાછું એ સત્તા સ્વરૂપ છે, એક્ઝિસ્ટ છે. બદલાવાનું એ પર્યાય છે ને ટકીને પણ રહેવા પણ એમાં છે. પંખો ફરી ફરીને ગમે એટલો ફરે પણ પંખો એટલો નથી, ફરીને પણ ફરે કેવો ફરશે? બસ એ અહીંયા નહીં રહેશે, એ કે થશે નહીં. એ દરેક દ્રવ્ય પરિણમી રહ્યું છે, પણ પોતે પોતાના સ્વભાવ રૂપે પરિણમીને પણ પોતે પોતાના સ્વભાવમાં ટકેલું છે. દરેક દ્રવ્યનું સ્વરૂપ આવા પ્રકારનું છે. સમય બહુ મર્યાદિત છે, ઘણા બધામાં હજી સૂક્ષ્મ રહસ્ય છે, પણ સાર એ છે કે પરમ કૃપાળુ દેવ ના અંતરમાં જે નિશ્ચય અને વ્યવહારનો જે સમન્વય હતો, એ સમન્વય એક એક વાક્ય પર જો ચિંતન કરવામાં આવે તો સમજાય છે. કૃપાળુ દેવ એકલો વ્યવહાર વ્યવહાર ને વ્યવહાર કરવાનું નતા કેતા, અંતરમાં એ ભેદ જ્ઞાન વર્તતું હતું. ઘોડા ગાડી વાળાને કહેતા હતા કે તારી ઘોડા ગાડીમાં બેસું, પણ જો તું ઘોડાને ચાબુક ન મારે તો. વ્યવહાર પાકો હતો. ઘણા સાધકો મને કે ઘોડા ગાડી વાળાને એવી રીતે ચાબુક મારવાની ના પાડી, પણ કૃપાળુદેવને એટલી ખબર નથી કે ચાબુક ખાવાના એના કર્મ ના ઉદય કે ક્રમબદ્ધ પર્યાયમાં ઘોડાને ચાબુક ખાવાનું છે. કૃપાળુદેવ તો જ્ઞાની હતા, શું કામ આ બધી ઝંઝટમાં પડવાનું કે ચાબુક નહીં મારતો કે ચાબુક માર નહીં તો શું, આ બધું શું કામ? કૃપાળુદેવ ને શ્રદ્ધામાં નતું કે ઘોડાને જો ક્રમબદ્ધ પર્યાયમાં ચાબુક ખાવાનું હોય તો ખાશે. હા, હતું કૃપાળુદેવ ને શ્રદ્ધામાં. એટલા માટે કૃપાળુદેવ ને શ્રદ્ધામાં હતું ક્રમબદ્ધ પર્યાયમાં કે તું ઘોડાને ચાબુક નહીં મારતો એવો ભાવ પણ ક્રમબદ્ધમાં આવવાનો છે કે આવ્યો છે એ જાણતા હતા. અને જે જ્ઞાન વર્તતું હતું, આવવાનો છે એટલે આવ્યો છે, આ નિશ્ચય શ્રદ્ધામાં છે અને વ્યવહાર પડાઈ રહ્યો છે. કૃપાળુદેવ આ હતા, અને આવો નિશ્ચય વ્યવહારનો સમન્વય કૃપાળુદેવમાં જે જોવા મળે છે. એટલા માટે આના પણ ઘણા મને સૂક્ષ્મ રહસ્ય અત્યારે નજરમાં આવી રહ્યા છે, ક્યારેક અવસર મળશે તો કહીશ. કૃપાળુદેવ આ પૃથ્વીને કેવી રીતે પલટી શકે છે, કૃપાળુદેવ આ જગતમાં કેવી રીતે ક્રાંતિ થઈ શકે છે. અત્યારે જે ચર્ચમાં તમે જીસસ જીસસ સાંભળો છો, વર્ષો પછી એ કૃપાળુ કૃપાળુ કેમ સંભળાતું હશે એના સૂક્ષ્મ રહસ્યો, જેના ઉપર આજના સાંજના સત્સંગમાં આપણે આના ઉપર ચર્ચા કરીશું કે કેવા રહસ્યો છે, કેમ કૃપાળુ કૃપાળુ ને આખી પૃથ્વીને આજથી થોડા વર્ષો પહેલા કૃપાળુદેવનું કોઈ નામ નતું સાંભળ્યું, પણ અત્યારે કૃપાળુ કૃપાળુ જે થઈ રહ્યું છે અને કેમ થઈ રહ્યું છે ને હવે શું થશે અને કેમ કૃપાળુ છે બીજા કોઈ કેમ નહીં, એના હજારો વર્ષો પછી કોઈ એક આવા વિરલા પુરુષ થાય છે. ન ભૂતો ન ભવિષ્યથી 18,500 વર્ષ સુધી ભવિષ્યમાં આવા મહાપુરુષ થવાના નથી, એ કેમ નથી થવાના એના પણ કારણો છે. એ બધા રહસ્યો થોડા બાકી રાખીએ છીએ, જેથી કરીને કોણીએ ગોળ લાગેલો હશે તો સાંજના પછી આ સમસ્ત પરમાત્મા હોય અત્યંત વિનયવાન થઈ એકાગ્રતા પૂર્વક સાંભળ્યું અને મને સત્સંગ કરવાનો અવસર આપ્યો અને મારો આટલો સમય સત્સંગમાં રહ્યો, વ્યર્થમાં ન વેડફાયો સમય, આ પરમાત્માને મારા પ્રણામ કરું છું. મારા પ્રણામ સ્વીકાર.
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખાનં સમજાવ્યું છે. જે સ્વરૂપ સમજ્યા પામ્યો સમજાવ્યું તે પદનમ શ્રી સદગુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન Yeah.